તારીખ 5/12/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 785
કેટલાક સ્વભાવો મુખ્ય સ્વભાવો છે એ બનાસીદાસે આ દોહામાં બતાવ્યો છે, સંક્ષિપ્તમાં એનો અર્થ કર્યો છે. એમાં સમતાનો અર્થ એવો કર્યો કે આત્મા પ્રદિષ્ટિ અને એના ગુણ સ્વભાવો છે, ચૈતન્યપણું છે, અરૂપીપણું છે વગેરે. એ હંમેશા ધ્રુવ રહે છે, એક સરખો રહે છે, સદૃશપણે રહે છે, એને સમ પડે એટલે સરખા ભાવે રહે છે, એવો એક સ્વભાવ છે, ધ્રુવ સ્વભાવ છે. પ્રત્યેક ગુણો એમને એમ રહ્યા. ગુણ છે એ શક્તિ રૂપે છે, સામર્થ્ય રૂપે છે, અને એ સામર્થ્ય હંમેશા એવું ને એવું એટલું ને એટલું રહે છે. દશા ગમે તેવી હોય, ચાહે કોઈ જીવની નિગોદની દશા હો કે ચાહે કોઈ જીવની સિદ્ધ પરમાત્માની દશા હો, એટલે મુક્ત દશા હો પૂરેપૂરી અથવા પૂરેપૂરી બંધ દશા એટલે એકિન્દ્રિય જીવો, સામર્થ્યમાં કાંઈ ફેર પડતો નથી. જીવનું સામર્થ્ય એવું ને એવું રહે છે. જીવનું એટલે મારું સામર્થ્ય એવું ને એવું રહે છે એક આધાર લેવા યોગ્ય, અવલંબન લેવા યોગ્ય વિષય છે. કે હું એમને એમ રહેવાનું છું, મારા મૂળ સ્વરૂપમાં, મારા મૂળ શક્તિ સ્વરૂપમાં, સ્વભાવ સ્વરૂપમાં કાંઈ ઓછું કદી થવાનું નથી. તેથી મને શું હરકત થાય, પછી મને શું હરકત થાય. સંયોગોના ગમે એટલા ફેરફાર થાય, એ તો બધા બહાર જ છે, એ તો બધા આત્માથી બહાર છે. પણ આત્માના પરિણામમાં ગમે તેટલા ફેરફાર થાવ, નિગોદથી માંડીને સિદ્ધ પર્યંત, તો પણ મારામાં કાંઈ વધઘટ નથી, મને કાંઈ લાભ નુકસાન નથી, એવો હું સમ સ્વભાવી, ધ્રુવ સ્વભાવી એવો ને એવો રહું, એવું મારું સ્વરૂપ છે. એવું જીવ છે, એવા ક્ષમતા લક્ષણ વાળો, સંપણાને લક્ષણ વાળો જીવ છે, અને તે આધાર લેવા યોગ્ય છે, અવલંબન લેવા યોગ્ય છે. એના અવલંબને જીવને અનિત્ય સંયોગોના અવલંબનથી થતું દુઃખ મટે છે. જ્યાં સુધી જીવ પોતાના ધ્રુવ સ્વભાવનો અવલંબન લેતો નથી, ત્યાં સુધી શરીર અને બીજા અનિત્ય પદાર્થોનું અવલંબન લે છે. એ અવલંબન ટકતું નથી, કેમ કે પદાર્થ જ અનિત્ય છે, પરિણામ દુઃખમાં આવે છે, એથી દુઃખ થાય છે. એ સમતા લક્ષણ લીધું. પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે, વૃક્ષાદિને વિશે જે કાંઈ રમણીયપણું જણાય છે અથવા જેના વડે સર્વ પ્રગતિ સ્ફૂર્તિવાળા જણાય છે, કે પછી સુંદરપણા સમેત લાગે છે, તે રમતા રમણીયપણું છે લક્ષ્મીજીનું, તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત સંભવે છે, એવું રમ્યપણું જેના વિશે છે, તે લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે. પહેલા બીજા જીવોની અપેક્ષાથી સમજાયું છે, પછી પોતાની અપેક્ષાએ સમજાયું છે. ફરીથી પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે, એ બધી બધાના દેહ લેવા, પશુનો દેહ, પક્ષીનો દેહ, મનુષ્યનો દેહ, વૃક્ષ એટલે આ કુદરતી હરિયાળી, ઘાસ ઝાડ છે બધા, એમાં જે રમણીય પણ એટલે સુંદરતા જણાય છે. કેમ કે પશુ પક્ષીના મનુષ્ય દેહમાં જો આત્મા ન હોય તો એ મરદા કેવા લાગે, ફેર પડી જાય છે ને. જીવનો સંયોગ એને હયાતી હોય ત્યારે જુદું જ, એનું સ્ફૂર્તિથી એ જુદો જ દેખાય છે. જીવ એક દેહ અંદરથી આત્મા નીકળી ગયા પછી મળદું એ જરાય સુંદર નથી લાગતું, બિહામણો લાગે છે, ઉલટું સુંદર નથી લાગતું. એવું જ વનસ્પતિમાં છે, જ્યાં સુધી એમાં જીવ છે ત્યાં સુધી એની જે કુદરતી સુંદર સૌંદર્ય અવસ્થા છે એ અંદરથી જ્યાં જીવ નીકળી ગયો, સુકાવા મીંડ્યું, મુરઝાય છે. આપણે નથી કહેતા ભાઈ આ છોડ મુરઝાઈ ગયો, આ ફૂલ મુરઝાઈ ગયું, આ ઝાડ છે એને કંઈ રોગ લાગવો પડ્યો, હવે અંદર આત્મા નથી થયો. એવું જેના વડે જણાય છે, સુંદરપણા સહિત લાગે છે, તે રમતા રમણીયપણું છે, લક્ષણ જણો તે જીવ નામનો પદાર્થ છે. ત્યાંથી જીવને બતાવ્યો. હવે પોતામાં દે છે કે જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવતમાં સંભવ છે, હું નહીં તો શું. આમે કહેવત છે હિન્દી ભાષામાં, આપ હોવા તો ડૂબ ગઈ દુનિયા, હું મરી ગયો તો આખી દુનિયા જ મારી ડૂબી ગઈ. જેના વિના આખું જગત શૂન્યવત ભાષે છે, એવું રમ્યપણું જેને વિશે છે. આમ તો આપણે રમ્યપણું એટલે સુંદરપણું, રમ્ય એટલે સુંદર, સાદો શબ્દાર્થ સીધો જ થાય છે, રમ્ય એટલે સુંદર. તો આત્મા ની સુંદરતા બે કારણે છે, અધ્યાત્મમાં તો એક સુખને લઈને આત્મા સુખ સ્વરૂપ છે, જ્ઞાન સુખરૂપ છે, આત્મા સુખરૂપ છે, અને એક બીજી એની સુંદરતા તેની શોભા છે ને, બીજી એની શોભા નિર્દોષતાને લઈને છે. આત્મા જે નિર્દોષ સ્વરૂપી છે એ પણ એની સુંદરતા છે, એનું રમ્યપણું છે, એ લક્ષણ જીવના સ્વભાવને વિશે એવું લક્ષણ ઘટે છે. એ રીતે આત્મા રમ્ય છે, સુંદર છે, ગમે એવો છે. સુખને કારણે અને નિર્દોષતાને કારણે આત્મા સુંદર અથવા ગમે એવો છે. શું છે કે પોતે પોતાને ગમે તો એને બહારનો જે ગમો છે એ મટે, બહારમાં આ ગમે ને તે ગમે, આ ગમે ને તે ગમે છે ને, એ જે બહારના પદાર્થોનું ગમવાપણું છે એ અંદરના પદાર્થોનું ગમવાપણું નથી આવ્યું ત્યાં સુધી છે. એ અંદરના પદાર્થોનો સ્વરૂપનો અણગમો છે. એટલે જ્યારે જીવ ઉદાસીનતામાં આવે છે, વૈરાગ્યમાં આવે છે, અથવા પાત્રતાને કારણે, મુમુક્ષુતાને કારણે મોહ શક્તિથી મૂંઝાય છે. ત્યારે બેન જે પહેલા બોલ માં લીધું ને, એ જીવ તને ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડ, આત્મામાં ગમે એવું છે એમ કે. કેમ ગમે એવું છે? કે ત્યાં નિરાકુર સુખ શાંતિ છે અને નિર્દોષતા છે, ગમે એવું છે. વળી દિવ્ય ગુણોનો સમૂહ છે એમાં, અનંત દિવ્ય ગુણોનું નિધાન પોતે જ છે. એટલે ગુણનો પ્રેમ હોય તો ગમે એવી વાત છે. આત્મા જ આખો ગમે એવો છે, કેમ કે અનંત ગુણો ભરેલા છે એની અંદર. એ રીતે આત્મા માં એવા ગુણોને કારણે પણ એનું રમ્યપણું છે. લૌકિકમાં જે ગુણો ગુણ તરીકે કહેવાતા હોય, એ ગુણો જ્યાં દોષપણે ગણાતા હોય તો ગુણ કેવા? દ્રષ્ટાંત લઈએ, કોઈ જીવ ઉપસર્ગ પરિસહ કરનાર પ્રત્યે પણ ક્ષમા રાખે છે. લૌકિકમાં તો એમ કહું કે એને ક્રોધનું નિમિત્ત મળ્યું પણ એને ક્રોધ ન કર્યો, શાંત રહ્યો. સંસારમાં તો કોઈને કોઈ શુભ ભાવના અવલંબને મંદ કસાઈ રહીએ છે, તીવ્ર કસાઈ નથી થતો, તો એને ક્ષમા નામનો ગુણ કહેવામાં આવે છે. એ શુભ ભાવ આત્માના ગુણ પાસે, શાંત સ્વરૂપ જે આત્મા છે એના ગુણ પાસે અશાંત છે, એટલે અવગુણ છે. લૌકિક ગુણ જેની પાસે અવગુણ છે તો એ ગુણ કેવો એમ લેવાનો છે, કે અલૌકિક ગુણ છે. એવા એવા અનંત ગુણોનો ભંડાર છે આત્મા, એટલે પણ એ સુંદર છે આત્મા. આત્માનું સ્વરૂપ જ સુંદર છે, ગમે એવું છે. ભાવભાષણ પછી અનંત ગુણનું નિધાન અંદર જોયું પછી જે મહિમા અને રુચિ ઉપડી, એનો બીજો શબ્દ એ છે કે આત્માનો ખરો પ્રેમ જાગ્યો. ગુણ નિધાનનો ખરો પ્રેમ જાગ્યો એટલે ઉમટી પડ્યો, ઉછળી ઉછળીને આવે એ અનુભવ કરાવે છે. અનુભવનું એ કારણ છે. જળના પ્રેમમાં ચૈતન્યના પ્રેમનો અભાવ છે, ચૈતન્યના પ્રેમમાં જળના પ્રેમનો અભાવ છે, આમ છે. એનું કારણ આત્મામાં રમ્યપણું છે તે છે. બારમાં બીજો એક દ્રષ્ટાંત લઈએ. કોઈ માણસ ભલે ગમે એવો સાધારણ દેખાવાળો હોય, બહુ સામાન્ય દેખાવાળો હોય, પણ જો એ સરળ હોય, શાંત હોય, ગુણવાન હોય, ઉદાર હોય, શું બહુ વિચારક હોય, અને એ રીતે એનો પરિચય હોય તો એનો દેખાવ ગમ થઈ જાય છે કે ને? અને કોઈ માણસ દેખાવમાં બહુ સારો હોય પણ લુચ્ચાઈ ઘણી હોય, બહુ જૂઠું બોલતો હોય, બહુ છેતરતો હોય, શું બહુ ક્રોધિ હોય, શું એવા અવગુણ ઘણા હોય એનામાં, શું બહુ ક્રોધિ, બહુ લોભી, બહુ માયાવી, શું એ રીતે એનો પરિચય હોય તો સારો લાગે? નથી સારો લાગતો એ માણસ, ગમતો નથી. બોલો સામાન્ય દેખાવાળો હોય, થોડો કદરૂપ દેખાવાળો હોય તો પણ ગમે, અને સારો દેખાવ હોય તો ન ગમે. એમ કેમ થાય છે કે જીવનો સ્વભાવ ગુણને, ગુણ ગમે એવો એ જીવનો સ્વભાવ છે. જીવનો સ્વભાવ કેવો છે અને ગુણ ગમે એવો જીવનો સ્વભાવ છે. લૌકિક ગુણો હોય ને તોય તે એ ગમે છે માણસ, અને લૌકિક અવગુણો હોય, ગુંડા હોય છે, બદમાશ હોય છે માણસ, કે ગમે છે લોકોને ન ગમે, ખૂન ખરાબા કરતા હોય, ગમે એવો દેખાવ હોય, ગમે કે ન ગમે, એ શું બતાવે છે? ગુણનું ગમવાપણો છે, અને આત્મા આનંદ ગુણનું નિધાન છે, ગુણનો જ ભંડાર છે. કલ્પના ન કરી શકાય એવા દિવ્ય ગુણો છે એની અંદર, અલૌકિક ગુણો છે. એ અલૌકિક ગુણો એટલા બધા છે અને એક એક ગુણ એવા છે આશ્ચર્યકારી. એથી આત્માનું રમ્યપણું છે એવું ન સમજાય, એટલે પછી આ એની સ્ફૂર્તિ નિવૃત્તિ લીધું છે. બહુ પ્રાથમિક કક્ષાના જીવનને સમજાવવા માટે કેટલીક વાતો એમણે લખી છે. આપણે તો એની સૂક્ષ્મતામાં સ્વાધ્યાય વખતે જેટલું જવાય એટલું જવું જોઈએ. એ રમ્યપણો છે. કોઈ પણ જાણનાર, હવે ઉર્ધતા ધર્મની ક્ષમતા રમતા ઉર્ધતા, કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગ આદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે, પોતાનું જ્ઞાન જ કારણ છે. ઉર્ધ્વ એટલે આગળ રહેવું, મોઢા આગળ રહેવું, મુખ્ય રહેવું, ઉર્ધ્વનો અર્થ એ છે. અહીંયા શબ્દાર્થ ઊંચે થાય, ઉર્ધ્વ એટલે ઊંચે, ઉર્ધ્વગમન સિદ્ધાલયમાં જાય છે ને, ઉર્ધ્વગમન કહે છે. અહીંયા ક્ષેત્ર અપેક્ષા એ વાત નથી, અહીંયા મુખ્યતા અપેક્ષા એ વાત છે. કે કોઈ પણ પદાર્થને જાણ્યો એમાં જ્ઞાન પહેલું કે જણાનાર પદાર્થ પહેલો? તો કે જ્ઞાન પહેલું. જેની વિદ્યમાનતામાં, જ્ઞાનની વિદ્યમાનતામાં જ્ઞેયને જાણ્યું છે માટે જ્ઞાન પહેલું છે. આપણે અંદરની વાત લઈએ કે પોતાના પરિણામ આવા થયા ને તેવા થયા, આપણે ચર્ચા કરીએ છીએ ને પરિણામને, મને ક્રોધ થયો, મને આકુળતા થઈ, મને આમ ઠીક ન લાગ્યું, મને ઠીક લાગ્યું, તો કોને કોને વિદ્યમાનતામાં લાગ્યું? ક્રોધ આવ્યો એવું જાણ્યું કોને કે જ્ઞાને? ક્રોધ થયો એવું કોણે જાણ્યું કે જ્ઞાને જાણ્યું? તો જ્ઞાન છે એની વિદ્યમાનતા પહેલાં છે, પછી એમાં ક્રોધનું પ્રતિબિંબ પડે છે. જ્ઞાન ઉર્ધ છે, મુખ્ય છે. મુખ્યની મુખ્યતા જ ચૂકીને જ્ઞેયની મુખ્યતા થાય છે એ જીવ વિપરીતતા કરે છે. શું કરે છે? વિપરીતતા કરે છે અથવા આડોડાઈ કરે છે, વક્રતા કરે છે. છો તો તું મુખ્ય, તું તને તારા જ્ઞાનને ગૌણ કરીને તું બીજાને મુખ્ય કરે છો, બીજાને મુખ્ય કરે છો ત્યારે તને દોષ થાય છે. દોષ ક્યારે થાય? જો જીવને પોતાના જ્ઞાનની મુખ્યતા રહે તો જ્ઞેય ગૌણ થઈ જાય, જ્ઞેયની મુખ્યતા રહે તો જ્ઞાન ગૌણ થઈ જાય, આવું બને છે. મુખ્ય પોતે હોવા છતાં, મોઢાગળ પોતે હોવા છતાં પોતે પોતાને પાછળ રાખે છે, પાછળ છે એને આગળ કરે છે, ત્યાંથી વિપરીતતા શરૂ થાય છે. હા, તો એ વૃદ્ધ ગતિમાં જાય. જેણે જ્ઞાનને મુખ્ય કર્યું એ ઉદ્ગતિને પામશે, સિદ્ધાલયમાં જશે, સિદ્ધ ગતિને પામશે. એક્સિડન્ટ થાય પછી બધા અવગુણ ઉત્પન્ન થાય છે. જ્ઞાનને ગૌણ કરીને જ્ઞેયની મુખ્યતા કરતા બધા અવગુણ ઉત્પન્ન થાય છે. મૂળમાં ભૂલ અહીંયા થાય છે જીવને. પછી કે છે હું દુઃખી થાઉં છું, પણ ભૂલ ભૂલ કરે પોતે, વિપરીતતા કરે પોતે, તો દુઃખી ન થાય તો થાય શું? ફરીથી કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના વિદ્યમાનપણે જાણે એમ, અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પોતે હોય જ નહીં ને બીજાને જાણે એવું કેવી રીતે? એ તો બનવા યોગ્ય જ નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. આ પ્રથમ એટલે મુખ્ય. આગળ જો ને, એક મોટી સભા ભરાય તો દરેકને ભાવ શું રહે છે? હું આ બધામાં હું મુખ્ય હોય તો સારો. હવે એની અંદર શું હોય? કોઈ રાજા હોય, કોઈ પ્રેસિડેન્ટ હોય, એની મુખ્યતા થતી હોય, નગરપતિ હોય, કોઈ ને કોઈ. બીજાને શું ભાવ આવે? આપણે આવો હોય તો સારો, એનો અર્થ શું થાય છે? એની મુખ્યતા થાય છે એ જગ્યાએ જીવ પોતાની પોતાનું સ્થાન ઈચ્છે છે, એનો અર્થ શું? કે એને મુખ્ય થવું છે. કેમ મુખ્ય થવું છે? કે મુખ્ય રહેવાનો એનો સ્વભાવ છે. સુખી થવાનો સ્વભાવ હોવાથી સુખ ઈચ્છે છે. સર્વજ્ઞ સ્વભાવ હોવાથી બધું જાણવાનું ઈચ્છે છે. અસ્તિત્વ સ્વભાવ હોવાથી જેમાં પોતાપણું કર્યું છે એનું અસ્તિત્વ ઈચ્છે છે. કુટુંબમાં પોતાપણું છે, મારું કુટુંબ આમ નામ રહીએ તો સારું. સંપત્તિમાં પોતાપણું છે, મારા સંયોગ આમ નામ રહીએ તો સારું. અરે જીવને એક ચીજ તકલાથી જોતી નથી, તાવડીએ ન ફૂટે એવી જોઈ છે. અભિપ્રાયમાં તો એમ જ છે ને, એ જલ્દી ફૂટી જાય એવી લઈએ છીએ આપણે. હા, કોઈ દી ન ફૂટે સારું એમ જ હોય ને. મકાન ચણીએ તો કોઈ દી ન પડે એવું ચણીએ, કે જલ્દી પડી જાય એવું ચણીએ. શરીર નાશ પામે એવું ઈચ્છે છે. આ ખાવાથી આમ થાય ને આ ખાવાથી આમ થાય ને, એમ અભિપ્રાય શું છે? નિત્યપણાનો અભિપ્રાય છે. જીવને પોતાને મુખ્ય રહેવું ગમે છે, કેમ કે ઉર્ધતા નામનો એનો સ્વભાવ છે. કોઈ પણ પદાર્થનું ગ્રહણ કરો કે ત્યાગ કરો કે ઉદાસીન થવામાં જ્ઞાન જ પોતે કારણ છે. પહેલા જ્ઞાન થાય છે કે આ ચીજ લઉં, અથવા પહેલા જ્ઞાન થાય છે કે આ છોડી દઉં, અથવા ગ્રહણ ત્યાગ કાંઈ ન કરું, મારે કાંઈ લેવા દેવા નથી, ઉદાસ થઈ જાય, ઉપેક્ષા કરે, એ પણ જ્ઞાનને કારણે. સારું ખરાબ અને સારું ખરાબ કાંઈ નહીં, એ ત્રણેયમાં જ્ઞાન જ મુખ્ય છે એમ કે છે. ઉદાસીન નો શું થાય? સારું ખરાબ કાંઈ નહીં. રસ્તે ચાલતા આપણે લીમડો જોયો, સારો એનો લાગ્યો ને ખરાબ એનો લાગ્યો, ઉપયોગ ગયો, ઉપયોગ ફેરવી લીધો, કેમ ઉદાસ હતા આપણે એ જાણવામાં ઉદાસ. કેટલાક પદાર્થ ઈષ્ટ લાગે છે, કેટલાક અનિષ્ટ લાગે છે, કેટલાક ઈષ્ટ અનિષ્ટ એવું બેમાંથી કાંઈ નથી લાગતા એવા હોય છે, એને ઉદાસીન પણ અહીંયા કહે છે. એ ઉદાસીનપણાની વાત છે. એમાં જ્ઞાન જ કારણ છે, એટલે પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો, આગળ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને
એટલે તેના વિના કોઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી, બિલકુલ બનવા યોગ્ય નથી. જ્ઞાન વિના કાંઈ ગ્રહણ ત્યાગ કોઈ વસ્તુ કોઈ પ્રવૃત્તિ થઈ શકવા યોગ્ય છે જ નહીં. બધે જ્ઞાન જ પલું જાય છે, પહેલાં બધે જ્ઞાન જ કામ કરે છે. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કાંઈ જાણી શકાય એવો એ પ્રગટ ઉર્ધતા ધર્મ તે જેને વિશે છે. જ્ઞાનથી સમજાયું, જ્ઞાન પછી એટલે જ્ઞાનને આત્મા કીધો છે કે એક ગુણને અનંત ગુણનું રૂપ છે તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. અહીંથી તીર્થંકર દેવની વાણીમાં આવી છે ને વાત જીવના સ્વભાવોની, એટલે આ વાત કરે છે. જ્ઞાનને ભૂલીને જ્ઞેયની મુખ્યતા થવી, અહીંથી વિપર્યાસ શરૂ થયો છે. એ વિપર્યાસ ટાળવા માટે એમ કહે છે કે પણ તું જો તો ખરો, તારું જ્ઞાન પહેલા છે ને પછી જ્ઞેય છે, એને ભૂલીને તું જ્ઞેયને ક્યાં વળી ગયો એમ કહે છે. અને જ્ઞેયને વળી ગયો એટલે દુઃખી થયો, દુઃખી તો એટલે જ થયો છું, બીજું કઈ કારણ નથી. એ આડોડાય છે, જીવની અસરળતા છે, પારમાર્થિક અસરળતા છે. શું જગત ઉલ્લંઘી જાય જીનેશ્વર, ધર્મનાથ ભગવાનનું સ્તવન છે ને, આનંદ ગજીએ એ વાત લીધી છે. પ્રગટ નિધાન પ્રગટ પરમ નિધાન પ્રગટ મુખ આગળ, પરમ નિધાન અનંત ગુણોનું પરમ નિધાન આગળ છે, ઉર્ધ છે. છતાં આખા જગતના જીવો એનું ઉલ્લંઘન કરીને સંસારમાં પરિભ્રમણ કરે છે. નિજ સ્વરૂપ મુખ્ય હોવા છતાં એને ઉલ્લંઘન કરીને જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આખું જગત આમ જ પરિણમે છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જીનેશ્વર. ગુરુને ત્યાં એમણે લીધા, સદગુરુ છે એ પ્રવચન રૂપી આંજણ આંજે છે. અને એની આંખમાં જે રોગ હતો એ મટી ગયો, પોતાના પરમ નિધાનને નહોતો જોઈ શકતો, એ જોવા માંડ્યો. આવું બન્યું, પ્રવચનને આંજણની ઉપમા આપી છે એમણે. બહુ સિમિલી તો બહુ સરસ ગોઠવી છે એમણે. કવિત્વ તો એક શોભશમની ચતુરાઈ છે. અજ્ઞાનીઓ પણ બહુ સારા કવિ હોઈ શકે છે, અને એટલા માટે કઈ કહેવત નીકળી છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એટલે અંધારું હોય ત્યાં સૂરજ ન હોય એટલે રવિ ન પહોંચે ત્યાં, રવિ એટલે સૂરજ. અંધારામાં એની પહોંચ નથી ત્યાં, પણ એ અંધારાની પણ કવિતા કવિ બનાવી શકે છે. પરિભ્રમણ કરે છે, નિજ સ્વરૂપ મુખ્ય હોવા છતાં એને ઉલ્લંઘન કરીને જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આખું જગત આમ જ પરિણમે છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જીનેશ્વર. ગુરુને ત્યાં મને લીધા, સદગુરુ છે એ પ્રવચન રૂપી આંજણ આંજે છે. અને એની આંખમાં જે રોગ હતો એ મટી ગયો. પોતાના પરમ નિધાનને નહોતો જોઈ શકતો, એ જોવા માંડ્યો. આવું બન્યું. પ્રવચનને આંજણની ઉપમા આપી છે એમણે. બહુ સિમિલી તો બહુ સરસ ગોઠવી છે એમાં. એને કવિત્વ તો એક શોભશમની ચતુરાઈ છે. અજ્ઞાનીઓ પણ બહુ સારા કવિ હોઈ શકે છે. અને એટલા માટે કહેવત નીકળી છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એટલે અંધારું હોય ત્યાં સૂરજ ન હોય, એટલે રવિ ન પહોંચે ત્યાં. રવિ એટલે સૂરજ. અંધારામાં એની પહોંચ નથી ત્યાં. પણ એ અંધારાની પણ કવિતા કવિ બનાવી શકે છે. એ એક ચતુરાઈ છે. જ્ઞાનીના કવિત્વમાં ભાવવાહી પણ બહુ સારો હોય છે. આત્મિક ભાવો નો જે ભાવવાહી પણ હોય છે એ અધ્યાત્મના ભાવો. અધ્યાત્મ જ્ઞાની સાથે કવિ હોય તો એ ફેર પડે છે. ટૂંકામાં ટૂંકી રીતે છે. પ્રેમ પ્રતીત વિચારો ઢોકળી ગુરુગમ લેજો રે જોડ જીનેશ્વર. આ ગુરુગમ અહીંયા આવવી જોઈએ. ટૂંકામાં ટૂંકી રીતે છે. બસ દર્શન મોગળી જાય છે. પછી જે સદગુરુ કે છે એનો ભાવ ભાસે છે. એ પહેલા ભાવ ભાસતો નથી. ગુરુ તો એ નહીં છે. પોતાની યોગ્યતા ન હોય તો શું થાય. યોગ્યતા લાવવામાં પ્રેરણા આપે છે એટલે એનો ઉપકાર માને. જો તો આમ કર આમ નહીં, આમ નહીં આમ કર, આમ નહીં આમ કર, એનો અર્થ શું? એ દોરવણી આપે છે. દોરવે છે, દોરાય છે પોતે, પણ દોરવે છે એમ દોરાય છે. જેમ દોરવે છે એમ દોરાય છે. ત્યારે એને એક વખત એવો આવે છે, એક સમય એવો આવે છે કે જે અવસરે પોતાનું પરમ નિધાન જોવા મળે છે. ત્યારે એને એમ થાય છે કે પ્રવચન અંજન સદગુરુ કરે એમને. અમારા આંખમાં આંજણ આવી ગયું ને, મારો આંખનો રોગ મટી ગયો. એ મારા જ્ઞાન ચક્ષુને નિર્મળ કરવામાં એ પોતે એનું કારણ જોવે છે. એને કારણ તરીકે જોવે છે. પછી એનો મહિમા આવે છે. કેવો મહિમા આવે? મેરું મહિમા મેરું સમાન જુને. એટલો મહિમા આવે, ફાટ ફાટ મહિમા આવે. અનંત કાળના દુઃખોથી બચ્યો એટલે એને બહુ મોટો ફાયદો થયો. અસહ્ય દુઃખો થી બચીને તરતો થઈ ગયો, સંસારથી તરતો થઈ ગયો. સંસારના અજ્ઞાન ભાવે બાંધેલા કર્મના ઉદય વખતે તરતો થઈ ગયો. એ કળા એમણે તરવાની શીખવી. સોગાનીજી તો બહુ જ દ્રષ્ટિ પ્રધાન વાત કરતા હતા, પણ ગુરુની વાત એવી જ કરી છે. ગુરુ કા વિકલ્પ આયે તો એસા આયે કે આકાશ સે ભી મેરા ગુરુ મહાન હૈ. કેવા? આકાશ સૌથી મોટું છે છ દ્રવ્યમાં, તો કે મારા ગુરુ એનાથી મોટા જા. ઠીક, એવો વિકલ્પ આવે. જો જેનું અધ્યાત્મ ઊંચું એની ભક્તિ પણ ઊંચી, આવો જ ભક્તિને ને અધ્યાત્મને મેળ હોવાથી શુષ્કતા નથી આવતી, સ્વચ્છંદ નથી આવતો, બેલેન્સ જળવાઈ રહે છે અને યથાર્થતામાં સહજ છે. એવી રીતે થવું, એમ થવું સહજ છે. યથાર્થતામાં એમ રહેવું, એમ હોવું એ સહજ જ છે. નિયમસારમાં એવું છે. ખૂબ સ્વરૂપ પ્રધાન વિષય લીધો છે, પણ ગુરુની વાત આવે ત્યારે ગુરુના ચરણ કમળ મારા હૃદયને વિશે સ્થાપન કર્યા ને એટલે આમ થયું. મને મારા સ્વરૂપની ભાવના ક્યારે આવી? કે શ્રી ગુરુના ચરણ કમળની સેવાને લીધે એવું થયું. એવી રીતે વાત કરે, બહુ મુખ્ય કરે છે અનુભવ પ્રકાશ. વાતે વાતે ગુરુને વચ્ચે લાવે. મોક્ષ માર્ગ ને શ્રી ગુરુએ સહેલો કર્યો. સીધો જેવો છે એવો છે, પણ એમણે પોતાને સુગમ થઈ ગયો તો કે શ્રી ગુરુએ સહેલો કરી દીધો. બહુ કુદરતી છે. સમીરનંદીપીમાં એ તો બહુ જ આવે છે એનું, કારણ કે એમના જે ગુરુ હતા દેવેન્દ્ર કીર્તિ, એને એને જગાડ્યા હતા. બહુ ક્રિયાકાંડી હતા ધર્મદાસજી. હજારો તો ઉપવાસ કર્યા હતા અને સેંકડો વખત સમીર શિખરની યાત્રા કરી હતી અને બધાને બહુ ઉપદેશ આપતા હતા. ઉપદેશના પોતે જાણે મોટા ગુરુ હોય એવી રીતે. એમ કે મારો અહંકાર બહુ વધી ગયેલો હતો, એને પછી થપ્પડ મારી, અહંકાર ઉતારવા થપાટ મારી. અંધા હે આંધળો છું તો આંધળો હો, દેખને વાલે કો નહીં દેખતા હે તું અંધા હે. પાત્રતા બહુ સારી હતી, સીધું પીડ્યું, જ્ઞાન નેત્ર ખુલી ગયા. પછી તો ગુરુ નો ઉપકાર માને. એવું ગુરુના મહિમાનો વિષય સમૂહ શરણમાં તીર્થંકર દેવે બહુ જોરશોરથી દિવ્ય ધ્વનિમાં પ્રસિદ્ધ કરેલો, એટલે જેટલા અન્ય મત નીકળાય બધામાં ગુરુનો મહિમા સર્વધર્મ સંમત છે. ગુરુનો મહિમા સર્વધર્મ સંમત છે, કોઈ ગુરુને ના નથી પાડતા. અને એમાં પંજાબ અને શીખ ને પંજાબી શીખ સિંધી લોકો તો બહુ જ ગુરુને માને, ખૂબ જ એ લોકોને ગુરુ મહિમા. આપણે હૈદરાબાદમાં ક્યાં ગયા હતા, નિરંકારી નિરંકારી બહુ જ ગુરુનો મહિમા એ લોકો. કે છે કે એ આત્માની ઉર્ધતા એમાંથી આવે છે, આત્માની મુખ્યતા એવી રીતે આવે છે. ગુરુને મુખ્ય કરે પછી પોતાને મુખ્ય થઈ શકે, પોતે પોતાને મુખ્ય થઈ શકે. કેમ કે એને કેવી રીતે તારે તારે મુખ્ય થવું એ સમજાવે છે. નહીતર નથી પકડાતો, નહીતર તો એનાથી જ્ઞાનને ગૌણ કરીને જ્ઞેયને મુખ્ય કરી જ રહ્યો છે. એ જ્ઞેયમાં ટ્રાન્સફર આપે એને ગુરુને મુખ્ય કરાવે. ગુરુએ કીધું જો તારા સ્વરૂપને, જો તારા સ્વરૂપને, તું જ બધે મુખ્ય છું, તું જ બધે મુખ્ય છું, તું જો તો ખરો, તું જ બધે મુખ્ય છું. એને પણ ખબર છે કે મારો દર્શનમાં આ રીતે ઘટ્યો છે, ગુરુ મહિમા કરતા મારો દર્શનમાં ઘટ્યો છે. એટલે પછી પોતાનો લાભ સમજી ગયો છે, એટલે પોતાનો લાભ કેવી રીતે છોડે? જો ગુરુનો મહિમા કરતા પોતાનો દર્શનમાં મટતો હોય તો એવો નફાનો વેપાર શું કરવા છોડે? સીધી વાત છે, જાય હું એમાં, કઈ જાય દેવું પડે છે, કઈ કઈ દેવાનું નથી. ઉલટાનો પોતે સુખી થતો જાય છે અને સંપૂર્ણ સુખી થવાનો વિશ્વાસ આવી જાય છે. મોહે લાગી લટક ગુરુ ચરણ નકી, મીરાબેન ગયો. એવી લટક લાગી ગુરુ ચરણને કે ભવ સાગર તો સુખ ગયો હે. પેલા સમસ્યા હતી મોટી કે આવો સંસાર સાગર કેવી રીતે તરસું, ફિકર થતી હતી. ફિકર ગઈ મોહે તર નનકી, જ્યાં ગુરુ ચરણની લટક લાગી તો એ ફિકર વહી ગઈ. કેમ કે આજ સૂકી ગયો, પછી તરવાનું ક્યાં રહ્યો? સંસાર સુકાઈ ગયો એનો અર્થ શું? કે સંસાર પ્રત્યેના પોતાના પરિણામ હુકાઈ ગયા એટલે સંસાર હુકાઈ ગયો. ભાવમાં હતો ને, સંસાર ક્યાં બહાર હતો? ભાવમાં હતો, સુકાઈ ગયો. જાઓ હવે એ ભાવોને તરવા માટે કઈ મહેનત નહીં કરવી પડે. એ રીતે અહીંયા ઉર્ધતા ધર્મ લીધો છે. પછીના બાકીના ધર્મનો વિષય કાલે લઈશું. પ્રભાવના અંગ છે ને, એમનો સમ્યક દર્શનના આઠ અંગમાં એક પ્રભાવના અંગ છે. કેમ કે એમને કરુણા અંગ પહેલા જન્મ છે, સમ્યક દર્શન તો પછી થયું છે, ધર્મ ધ્યાન તો પછી થયું છે. ધર્મ ધ્યાનમાં સમ્યક દર્શન થાય પણ કરુણા અંગ તો પહેલા આવ્યું છે. અને એ પણ કોઈ સત્પુરુષની કરુણાથી પોતે સત્પુરુષ થયેલા છે એવો એમનો અનુભવ બોલે છે. એ કોઈ સત્પુરુષે કરુણા ન કરી હોત તો મારો જન્મ ક્યાંથી થયો હોત? આ માર્ગમાં મારો પ્રવેશ ક્યાંથી થયો? માટે બીજા જીવો પણ પામે એટલો એને ઓછામાં ઓછો ભાવ થયા વિના હરીએ નહીં. કેમ કે સંપૂર્ણ વિતરાગ થયા નથી, એટલો ભાવ તો આવ્યા વિના હરીએ નહીં. માધ્યસ્થ કે ઉપેક્ષા, શુદ્ધ સમદ્રષ્ટિના બળ વીર્યને યોગ્ય થવું, કેવી ભાષા કરે છે! વિદવત્તાપૂર્ણ ભાષા છે. જરા અર્થ બહુ સાદો છે કે કોઈ જીવ આપણાથી ચાલીને ઊંધો હાલતો હોય ઈરાદાપૂર્વક, એના પ્રત્યે શું કરવું કહો? આડે લાકડે આડો વેર થઈ જાય એમ જગતમાં તો એમ શકતું કે નહીં. આ સરળતા અને મધ્યસ્થતા બીજી જાતની છે, એની ઉપેક્ષા કરી નાખે. કોઈ માર્ગના વિરોધી હોય, કોઈ દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષના વિરોધી હોય, જૈન ધર્મના વિરોધી હોય, ઉપેક્ષા કરી લેવી. એને પ્રત્યે કરુણા થશે કેમ કે એને દુઃખી થવાનું છે, અને ઉપેક્ષા કરવી છે. શુદ્ધ સમદ્રષ્ટિના બળ વીર્યને યોગ્ય થવું, સંભાવ રાખો. અરે રે, આત્મા છે, આખરમાં તો આત્મા છે, સન્માર્ગને પામે તો સારું, નહીંતર કાંઈ નહીં. એનું એ જાણે આપણે ઉપેક્ષા કરી નાખવી, કોઈ અપેક્ષા ન રાખવી કે આમ કેમ કરે છે, એવી અપેક્ષા ઉપેક્ષા કરી નાખવી. वो निषेध की भी एक योग्यता है, और वो निषेध की योग्यता से आगे बढ़कर के कोई योग्यता आती है तो ऐसी आती है. ऐसी बात, शुरू शुरू में ऐसा भी होता है, शुरू शुरू में ऐसा किसी को होता है तो होता है. लेकिन ये बात रही सिद्धांतिक, वो बात रही व्यक्तिगत, कोई प्रासंगिक बात अलग है और सिद्धांतिक बात अलग है. सिद्धांत में कहीं भी दोष की पुष्टि नहीं की गई, दोष ने पोषण नहीं आप सिद्धांत अपवाद दोष है, सिद्धांत दोष नहीं, अपवाद मार्ग में जाए. सिद्धांत में तो पूर्ण वितरागता ने पूर्ण निर्दोष थवा माटे कारण ने कार्य, बस કાર્ય પણ એ અને કારણ પણ એવી કેટલીક વાત હશે. એ ચાર ભાવના છે અને તેના ઉપર થોડું આપણે વિશેષ વિચારશું કાલે.